તારીખ 10/9/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 506 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 207
જ્ઞાની પુરુષોએ કર્યો છે. એક તો સિદ્ધાંત બોધ અને બીજો તે સિદ્ધાંત બોધ થવાને કારણભૂત એવો બે પ્રકારના બોધમાં સિદ્ધાંત બોધનો એક પ્રકાર છે, ઉપદેશ બોધનો બીજો પ્રકાર છે અને એને ઉપદેશ બોધને એક વિશેષણ આપ્યું છે કે સિદ્ધાંત બોધ થવાનું કારણ ભૂત એવો ઉપદેશ બોધ છે. સિદ્ધાંત બુદ્ધિગમ્ય થઈ શકે છે, સૂક્ષ્મમાં સમજાય છે, પણ ઉપદેશ બોધના કારણ વિના, ઉપદેશ બોધરૂપ કારણની પ્રાપ્તિ વિના સિદ્ધાંત બોધ પરિણમતો નથી, અથવા સિદ્ધાંત બોધ જાણ્યાનું આત્મ પ્રત્યે કોઈ ફળ નથી. આત્માને લાભનું કારણ થાય એવું કોઈ ફળ એમાં નથી. એટલે એક સિદ્ધાંત બોધ અને બીજો ઉપદેશ બોધ કારણભૂત લીધો છે. સીધી વાત ન કરે કે એક ઉપદેશ બોધ છે, બીજો સિદ્ધાંત બોધ છે, એમ ન કરે. ઉપદેશ બોધ કહેતા એ સિદ્ધાંત બોધને કારણભૂત છે એટલી વાત સાથે મૂકી દીધી છે. જો ઉપદેશ બોધ જીવને અંતઃકરણના સ્થિતિમાન થયો ન હોય તો સિદ્ધાંત બોધની માત્ર તેને શ્રવણ થાય ભલે એ વાત કરે છે. કારણભૂત કહ્યું ને એટલે એ વિષયનું સ્પષ્ટીકરણ આપે છે કે કારણ એટલે શું. કે જો ઉપદેશ બોધ જીવને અંતઃકરણના સ્થિતિમાન થયો ન હોય, એટલે ઉપદેશ બોધ સારી રીતે લાગેલો ન હોય, ઉપદેશ બોધની જીવના પરિણામમાં અસર ન હોય, અથવા ઉપદેશ બોધ જીવને પ્રાપ્ત જ ન હોય, કેમ કે સિદ્ધાંત સમજવાનું કારણ શું છે? ઉપદેશનો અર્થ સિદ્ધ એ છે કે જીવને આત્મકલ્યાણની ભાવના ઉત્પન્ન હોય. જીવને લઈને જીવને આત્મકલ્યાણની ભાવના વિસ્તાર તો ઘણો છે, પણ એ વિસ્તારનો સરવાળો લઈએ તો જો જીવને આત્મકલ્યાણની ભાવના ન હોય અને સિદ્ધાંત બોધ સમજે, માનો કે તો શા માટે સિદ્ધાંત બોધ સમજે છે? અવશ્ય આ સિવાયની જે કાંઈ એને દ્રષ્ટિકોણ એની દ્રષ્ટિ છે સિદ્ધાંત સમજવામાં, જે કાંઈ આશય છે એનો સિદ્ધાંત સમજવામાં, જે કાંઈ હેતુ છે, જે કાંઈ ધ્યેય છે, એ જે એના આત્માના કલ્યાણનું કારણ અવશ્ય નથી છે. આત્મકલ્યાણની ભાવના નહીં હોવાને લીધે એને જે કાંઈ દ્રષ્ટિકોણ છે એ ખોટો છે, સિદ્ધાંત મેળવવા માટેનો સાચો નથી, એટલે એ વાત કરે છે. પરિણમન કરતા તે ખાસ કરીને દોષનો નાશ કરવો, ગુણ પ્રાપ્ત કરવા, આત્માને સંસાર પરિભ્રમણમાંથી છોડાવવો, પોતાનો આત્મા દુઃખી ન થાય એવા પ્રકારના પોતે ઉદ્દેશમાં આવે કે મારો આત્મા દુઃખી ન થાય, એમ ઉપશમના બધા પાયા જે કહેવામાં આવે છે તે ઉપશમ તરફ જીવ પહેલાં ઉદ્દેશબોધથી વળી જાય છે. એવી સ્થિતિમાં એને સિદ્ધાંત બોધ ગ્રહણ થાય તો એનું સાર્થક પણ થાય, નહીતર એનું નિરર્થક પણ થાય, અથવા અનર્થક પણ થવાનો સંભવ ખરો. એટલે ઉપદેશ બોધનો સંક્ષેપ એ છે કે પાત્રતા વિના સિદ્ધાંત બોધ છે એ આત્માને કાર્યકારી નથી આત્મનિત માટે. પછી સિદ્ધાંતો સમજીને કોઈ વિદ્વાન થઈ જાય, સિદ્ધાંતો સમજીને કોઈ પોતાની પ્રતિષ્ઠા એ અંગેની વધારે કે હું આ વિષયનો સિદ્ધાંતનો જાણકાર છું, અથવા એ જાણવાનો શોખ પોષાય, કુતૂહલ પોષાય, એટલે પર રુચિનું પોષણ થાય, કુતૂહલ એટલે પર રુચિનું પોષણ થાય, એમાં કોઈ પણ પ્રકાર સંભવિત છે, પણ એનું ફળ આત્માના હિત પ્રત્યે નથી. એ સિદ્ધાંત જાણવાનું ફળ આત્માનું હિત થાય એ પ્રકારે નહીં થાય. સંભવ છે કે હિત થશે, પણ એ બધાને માટે નથી, કેમ કે કોઈ એમાંથી ઉપદેશ બોધબાજી પણ વળે છે. એટલે એમ કહે છે કે જો ઉપદેશ બોધ જીવને અંતઃકરણમાં સ્થિતિમાન થયો ન હોય તો સિદ્ધાંત બોધનું માત્ર તેને શ્રવણ થાય તે ભલે, એવો યોગ હોય સિદ્ધાંતના કહેનારા જ્ઞાનીઓ આચાર્યો ગ્રંથો એ મળે, ભલે એને શ્રવણ થાય તે ભલે, પણ પરિણામ થઈ શકે નહીં, એ સિદ્ધાંતનું પરિણમન ન આવે. આત્મહિતાર્થે એનું જે પરિણમન આવવું જોઈએ એ પરિણમન ના આવે. સિદ્ધાંત બોધ એટલે પદાર્થનું જે સિદ્ધ થયું એનું સ્વરૂપ છે. સિદ્ધાંત બોધ એટલે શું? વસ્તુ સ્થિતિ. વસ્તુ સ્થિતિ એની વિરુદ્ધ એથી બીજી કોઈ આગળ વાત નથી. વસ્તુ સ્થિતિ સિદ્ધ થયેલી, અંત એટલે એનો છેડો આવી ગયો છે, સિદ્ધ અંત. વસ્તુ સ્થિતિ અહીંયા સીમાને પ્રાપ્ત થાય છે. વસ્તુ સ્થિતિની પરિસીમા અહીંયા ઉભી થાય છે. એ વસ્તુ સ્થિતિની પરિસીમાને એની છેવટની હદને દર્શાવનારા જે કાંઈ નિયમો છે એને સિદ્ધાંતો કહેવામાં આવે છે. સિદ્ધાંત બોધ એટલે પદાર્થનું જે સિદ્ધ થયેલું સ્વરૂપ છે. જ્ઞાની પુરુષોએ નિષ્કર્ષ કરી એટલે છેવટે, નિષ્કર્ષ એટલે એનો સારાંશ કાઢીને, જ્ઞાની પુરુષોએ નિષ્કર્ષ કરી જે પ્રકારે છેવટે પદાર્થ જાણ્યો છે, છેવટે છેલ્લી હદે જાણ્યો છે કે અહીંયા પદાર્થની સીમા પૂરી થાય છે આ બાબતમાં, તે જ પ્રકારથી વાણી દ્વારા એ જણાય એમ કહેનારી જે વાણી એને સિદ્ધાંત કહે છે. તે જે પ્રકારથી વાણી દ્વારા એ જણાવાય તેમ જણાવ્યું છે એવો જે બોધ એને સિદ્ધાંત બોધ કહેવામાં આવે છે. બહુ સરસ વ્યાખ્યા કરી છે, એકદમ હા, છતાં પરફેક્ટ છે, સાદી ભાષામાં છતાં પૂરેપૂરી સરખી વ્યાખ્યા કરી છે કે વસ્તુ સ્થિતિને નાની પુરુષોએ જાણીને, નાની પુરુષોએ અનુભવીને, એનો નિષ્કર્ષ કાઢીને એની જે છેલ્લી હેડની વાત કરી કે આ વાત અહીંયા હવે પૂરી થાય છે, એને એ વસ્તુ સ્થિતિના અને દર્શાવનાર જે વાણી એને સિદ્ધાંત કહેવામાં આવે છે. આ સિદ્ધાંતની વાત છે. સિદ્ધાંત એટલે વસ્તુની સ્થિતિ. પણ પદાર્થના નિર્ણયને પામવા એની વસ્તુ સ્થિતિ એ રૂપ પદાર્થ છે. વસ્તુ સ્થિતિ રૂપે પદાર્થ છે. એ પદાર્થના નિર્ણયને પામવા માટે જ્ઞાનની અંદર પદાર્થને જેવો છે એવો નિજ આત્મ પદાર્થ છે. મૂળ વસ્તુ તો પ્રયોજન બુદ્ધ પોતાનો આત્મા છે. તો કે એ પદાર્થના વસ્તુના સ્વરૂપને પામવા માટે, અનુભવવા માટે, જ્ઞાનમાં એને ગ્રહણ કરવા માટે જીવને અંતરાયરૂપ તેની અનાદિ વિપર્યાસ ભાવને પામેલી એવી બુદ્ધિ છે. શું વસ્તુ સ્થિતિ એમ કહે ગુરુદેવ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી. તો કાંઈ નહીં, આપણે દયા પાડવાની કડાકૂટ નથી, દાન દેવાનું પણ બચ્યું. વિપર્યાસમાં સીધો ઊંધો કરકુઠે કે જયારે આપણે કરી શકતા નથી કોઈનું, પછી ક્યાં કરવાનું રહ્યું આપણે? એમ વિપર્યાસ પામેલી બુદ્ધિમાં એ સિદ્ધાંત છે, એ વિપરીતપણે ગ્રહણ થાય છે પ્રાય અને અનર્થનું કારણ થઈ જાય છે. એટલે સિદ્ધાંત બોધ ગ્રહણ કરવા પહેલા પાત્રતા જરૂરી છે. જો પાત્રતા ન હોય તો સિદ્ધાંત બોધ મુશ્કેલીમાં મૂકે. ઉપદેશ બોધ ગ્રહણ થતા પાત્રતામાં જીવ આવે છે, અને સિદ્ધાંત બોધ જીવવા માટે એ લાયક થાય છે. પાત્ર વગર વસ્તુ છે મારે સાત લેવા જાય તો થેલી લઈને નીકળે ઘરે. ટિંડોરા કેવી રીતે હાથમાં લે? 500 ગ્રામ 1 કિલો ટિંડોરા ઘરે જોતા હોય પછી થાચેલી બધું કેવી રીતે લઈ જાય? શકો પાત્ર તો ખરું ને? એમ સિદ્ધાંત બોધ વાળા ઉપદેશ આપે છે. ઉપદેશ બોધ નથી આપતા એવું નથી, આપે છે, લેવા વાળા આપે છે, પણ એના વગર તો નહીં ને. એમ કેવું છે? પ્રશ્ન એ છે કે પાત્ર વિના વસ્તુ રહેતી નથી. પાત્રતા માટે સત્સંગ છે એ ઉપાસના યોગ્ય છે, અને અસત્સંગ ઉદાસીન થવા યોગ્ય છે. આ પ્રતિપક્ષમાં સામે માત્ર યોગ્ય છે. કેમ કે જીવ નિમિત્તાધીન દ્રષ્ટિમાં ઉભો છે, અને એ સ્થિતિમાં આટલો ઓછામાં ઓછો જો વિવેક થાય તો એને નુકસાન થતું બચે અને લાભ થવાનો અવસર આવે. કેમ કે એ વિવેક પોતે ઉપાદાન છે. એટલો વિવેક થવો એ પોતે ઉપાદાન છે, ઉપાદાનના પરિણામ છે.
મૂળભૂત પ્રશ્ન છે એનો આમાં જવાબ.
હા,
મૂળભૂત પ્રશ્ન.
મૂળ પ્રશ્ન
છે.
ખરી વાત છે. કેમ કે સત્સંગ કરતા અસત્સંગને વધારે શ્રેય છે, અને ઉપદેશ બોધ ઉપર એનો ખ્યાલ નથી. સિદ્ધાંત એ ઉચ્ચ કોટિનો ઉપદેશ છે, ઉચ્ચ સ્તરનો ઉપદેશ છે. એટલે એ ઉપદેશ એને જાણવા મળે છે, સાંભળવા મળે છે, ત્યારે એને એમ થઈ જાય છે કે મને ઉચ્ચ કોટિનો ઉપદેશ મળી ગયો, મને બહુ લાભનું કારણ થયું. પણ પછી પરિણામ જોયો છે તો એમ મને ખ્યાલ આવે છે કે નહીં, કાંઈ મને તો કાંઈ લાભ તો થયો જ નથી. હજી તો એમ નેમ લાગે છે બધું, ત્યારે એને એ સંશોધન કરવું જોઈએ, અથવા આવા જ્ઞાની પુરુષોના વચનોથી એને જાણવા મળે છે કે ઉપદેશ બોધ ગ્રહણ કર્યા વિના સિદ્ધ સિદ્ધાંત બોધનો ગ્રહણ કરવાનો પ્રયત્ન કર્યો છે. એ ક્રમભંગ પ્રયત્ન છે. એ ક્રમભંગ રસ્તે ચાલવા માટે ક્રમ છોડીને, ક્રમનો ભંગ કરીને રસ્તે ચાલવા જાય છે. તો એ માર્ગ ઉપર ચાલી શકશે
નહીં,
એવું માર્ગે ચાલી શકશે. પદાર્થ ના નિર્ણય ને પામવા જીવ ને અંતરાય રૂપ એટલે એ પામી જ ના શકે એમ કે છે. અથવા આદર્શ છે પદાર્થ ના નિર્ણય ને પામવા જીવ ને અંતરાય રૂપ તેની અનાદિ વિપર્યાસ ભાવને પામેલી એવી બુદ્ધિ છે. અનાદિ બુદ્ધિ વિપર્યાસમાં ઊભો છે, શું સ્થિતિ છે કે અનાદિ બુદ્ધિ વિપર્યાસમાં ઊભો છે એટલે એ પદાર્થના નિર્ણયને કરી શકતો નથી. આપણે સ્વરૂપ નિર્ણયનો ગુરુવારે રાત્રે પ્રકરણ શરૂ કર્યું છે, પણ આ શરત છે એની કે સ્વરૂપ નિર્ણય કરવો છે પણ જીવ કેમ નથી કરી શકતો. આત્માની વાત વાંચે, આત્માની વાત સાંભળે, સિદ્ધાંતો સાંભળે, દ્રવ ક્ષેત્ર કાળ ભાવ ઉત્પાદ વિધ્રુવ દ્રવગુણ પર્યાય ગુણગુણ ભેદ ચારે પડખેથી આત્મા સાંભળવા સમજવા મળે, છતાં પદાર્થનો નિર્ણય કાં નહીં કે અનાદિથી જે વિપર્યાસપણે બુદ્ધિમાં પોતાનું સ્થાન છે, રહેવું છે, એને લઈને એ પદાર્થનો નિર્ણય પામી શકતો નથી. પદાર્થનો નિર્ણય એને થઈ શકતો નથી. કે જે વિપર્યાસપણે પામેલી બુદ્ધિ વ્યક્તપણે કે અવ્યક્તપણે સૂક્ષ્મ પરિણામ હોય તો અવ્યક્ત છે, વિપર્યાસના સ્થૂળ પરિણામ હોય તો તે વ્યક્ત પરિણામ છે. એવા વ્યક્તપણે કે અવ્યક્તપણે વિપર્યાસપણે પદાર્થ સ્વરૂપને નિર્ધારી લે છે, ધારણ કરે છે, નિર્ણય તો જરૂર કરે છે. કેવી રીતે કરે છે નિર્ણય? વિપર્યાસપણે નિર્ણય કરે છે, અન્યથાપણે નિર્ણય કરે છે, કલ્પનાયુક્ત નિર્ણય કરે છે, કલ્પિત નિર્ણય કરે છે. એ નિર્ણય અયથાર્થ નિર્ણય છે કે જેના ફળમાં એને આત્મલાભ થતો નથી, ઉલટાનું એને નવું ગ્રહણ થાય છે, તેથી એને ગ્રહિત મિથ્યાત્વ કહેવામાં આવે છે. બુદ્ધિપૂર્વક ગ્રહણ કરેલી ભૂલ એનું નામ ગ્રહિત મિથ્યાત્વ છે. આમ છે, એમાં તો એ આવી જ જાય છે. કેમ કે બુદ્ધિમાં પકડ તો કરે છે, વાતને તો પકડે છે, પણ અયથાર્થપણે નથી પકડે, એમ નથી કહેવું, પણ અયથાર્થપણે પકડે છે એટલે એને કાર્ય સાધક નથી પણ કાર્ય બાધક છે. એટલે આ એક નાજુક પરિસ્થિતિ છે, અથવા આ એક જવાબદારી વાળી જોખમી પરિસ્થિતિ છે. પદાર્થ નિર્ણય કરવા જતાં લાભ થવો જોઈએ, લાભ થવા માટે પદાર્થ નિર્ણય કરવામાં આવે છે, એના બદલે નુકસાન થાય તો એની કોઈ સાવધાની રાખવી જ જોઈએ. પદાર્થના નિર્ણયને પામવા જીવને અંતરાય તેની અનાદિ વિપર્યાસ ભાવને પામેલી બુદ્ધિ છે કે જે વ્યક્તપણે કે અવ્યક્તપણે એટલે પોતાને ખબર પણ ન હોય, વ્યક્તપણેમાં પોતાને ખબર પડે બીજાને પણ ખબર પડે, અવ્યક્તપણામાં પોતાને ખબર ન પડે જ્ઞાનીને ખબર પડી જાય, એને ખબર ન હોય પણ જ્ઞાનીને ખ્યાલ આવી જાય કે હજી આ જગ્યાએ વિપર્યાસમાં ઊભો છે. એટલે શ્રીમદજીને વ્યક્તિગત જ્યારે મુમુક્ષુઓને ઉત્તર દેવાનો પ્રસંગ થતો હતો પત્રો દ્વારા, ત્યારે એ પત્રોમાં એમ જણાવે છે અનેક પત્રોમાં કે આ વાત તમે સમાગમે પૂછો. શું છે લખે? કે આ વાત તમારે સમાગમે પૂછવા યોગ્ય છે. એમ શા માટે કહે છે? કે પત્રો દ્વારા એને સિદ્ધાંત કે એવી કોઈ વાત સમજાવવા જાય તો એ વિપરીતપણે પરિણમશે એવું લાગે, અથવા એ પહેલા એને શું સમજવું ઘટે છે એ એને રૂબરૂમાં સમજાવ્યા વિના એ જે વાતનો ઉત્તર માગે છે એ ઉત્તર સાંભળવાથી એને કાંઈ લાભ નથી એવો પોતાને ખ્યાલ આવી રહ્યો છે. એ કેવળ જ્ઞાનનો પ્રશ્ન ઉઠો છે એવો ખ્યાલ માટે કોઈને કેવળ જ્ઞાનના સ્વરૂપ વિશે ચર્ચા કાઢી છે, આગળ આવશે. ઓકે, એ બાબતમાં બીજી ઘણી વાતો પહેલા સમજાયા પછી તમને એ વિષય સમજાય એમ લાગે છે, માટે સમાગમ પૂરતો તમે. પહેલા શું સમજાવું, પછી શું સમજાવું, એ વ્યક્તિગત રીતે સામે માણસ હોય તો એમને ખ્યાલમાં આવી જાય છે.
પહેલા મેં તમે પાત્રતાની વાત
કરી, પેલી વાત તો પાત્રતાની જ છે, એમાં તો કઈ ફેરફાર કરવાનો પ્રશ્ન જ છે. પાત્રતા વિના બધું નકામું છે, અથવા આ ક્ષેત્ર જ એને યોગ્ય નથી. આ જે ધર્મનું ક્ષેત્ર છે એ પાત્રતા વિના યોગ્ય જ નથી એમ ક્ષેત્ર છે. એટલે પદાર્થના નિર્ણયને પામવા જીવની અંતરાયરૂપ એવી તેની અનાદિ વિપર્યાસ ભાવને પામેલી બુદ્ધિ છે કે જે બુદ્ધિ વ્યર્થપણે કે અવ્યર્થપણે વિપર્યાસપણે પદાર્થ સ્વરૂપને નિર્ધારી રહે છે. બુદ્ધિ કામ જરૂર કરે છે, શક્તિ છે એટલે, પણ વિપર્યાસ સહિત નહીં હોવાને લીધે પદાર્થના સ્વરૂપને જેવો પદાર્થ છે એવો નહીં નિર્ધારમાં લેતા બીજી રીતે નિર્ધારે છે. તે વસ્તુ વિપર્યાસ બુદ્ધિનું બળ ઘટવા. આવું વિપર્યાસપણું તો જ્યારે જ્ઞાન થાય ત્યારે મટે છે, પણ પહેલું એનું બળ એટલે એનો રસ ઘટી જવો જોઈએ. વિપર્યાસની વિપરીત શક્તિ તૂટી જવી જોઈએ. તે વિપર્યાસ બુદ્ધિનું બળ ઘટવા, યથાવત વસ્તુ સ્વરૂપને જાણવાને વિશે પ્રવેશ થવા અને વસ્તુ સ્વરૂપ જાણવા માટેના એ વિષયમાં પ્રવેશ થવા માટે એડમિશન, મોટી ડિગ્રીમાં એડમિશન માટેની પરીક્ષા આપવી પડે છે, જેને એન્ટ્રન્સ એક્ઝામિનેશન કહેવામાં આવે છે. એન્ટ્રન્સ એટલે પ્રવેશ. આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાંની જે મોટી ડિગ્રીઓ છે ડોક્ટરેટમાંની, એમાં સીધા એને ભલે ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ ગયો હોય વિદ્યાર્થી, એટલે ત્યાર પછી જ એને એ કોર્સ મળે. એ પહેલાં તો એને એટલું ભણી જ લેવું પડે, પણ એ ભણી લીધા પછી પણ આ વિષય માટે એને દાખલ કરવા લાયક છે કે નહીં એ માટે એને 6 મહિનાએ શિક્ષણ આપે અને 6 મહિના પછી એની પરીક્ષા લે. એ પરીક્ષામાં પાસ થાય તો એ કોર્સ એને શરૂ કરાવે, નહીંતર જ્યાં સુધી પાસ ન થાય ત્યાં સુધી ફરી ફરીને એન્ટ્રન્સ એક્ઝામિનેશન આપવી પડે. એમ કહે છે કે વસ્તુ સ્વરૂપ જાણવા માટે એ સિદ્ધાંતના વિષયમાં પ્રવેશ થવા માટે, અને એ પ્રવેશ ક્યારે થાય છે કે વિપર્યાસ બુદ્ધિનું બળ ઘટે. જીવને વૈરાગ્યને ઉપશમ સાધન કયા છે? આ પાત્રતા માટેની ખાસ વાત. પાત્રતામાં આ વાત ખાસ છે. વૈરાગ્યને ઉપશમ, વૈરાગ એટલે મુમુક્ષુની ભૂમિકામાં ઘરબાર છોડી દઈએ, કુટુંબ પરિવાર કે દુકાન છોડી દઈએ વાત નથી અહીંયા કહેતા. વૈરાગ એટલે એના ઉદયગત જે કાંઈ પ્રસંગો છે એમાં એના ભાવો છે, એમાં નિરસપણું અથવા ઉદાસીનપણું, એને અહીંયા વૈરાગ કીધો છે. અને તે પણ ઉદાસીનપણું કે નિરસપણું કયા આધારે, કયા આશયથી, કયા કારણથી, કયા હેતુથી, કે આત્મહિતના હેતુથી, આત્મ સ્વરૂપનો નિર્ણય કરવાની જિજ્ઞાસા સ્થાનમાં, જિજ્ઞાસાના કાળમાં, જિજ્ઞાસા સમયે, જિજ્ઞાસાને લઈને એવી જિજ્ઞાસા ઉપડે કે એને એ જિજ્ઞાસાની તૃપ્તિ ન થાય ત્યાં સુધી, એટલે નિર્ણય ન થાય ત્યાં સુધી એનું બીજી બધી જગ્યાએથી નિરસપણો થઈ જાય, રસ ઉડી જાય, ફિક્કો પડી જાય, એને વૈરાગ્ય કહેવામાં આવે છે. વૈરાગ્યની મુમુક્ષુની ભૂમિકામાં આ પરિસ્થિતિ છે. પછી ચોથા ગુણ સ્થાનનો વૈરાગ્ય વિશેષ એ બીજી વાત છે, પાંચમા ગુણ સ્થાનના વૈરાગ્યની વાત જુદી છે, અને મૂળ દશામાં ઉત્કૃષ્ટ વૈરાગ્ય, વૈરાગ્ય શિખરના શિખામણી છે, એ તો વૈરાગ્ય છે, એ તો વૈરાગ્ય શિખરના શિખામણી છે, એની વાત જુદી છે. નિયમસારમાં જે શબ્દ વાપરે છે એમ વૈરાગ્ય શબ્દ છે એ બધા ગુણ સ્થાને મોક્ષ માર્ગના મુમુક્ષુથી લઈને મૂળ દશા સુધી લાગુ પડે છે, પણ કયા ક્યાં કયા સ્થાનમાં કઈ કક્ષાએ કયા પ્રકારનો વૈરાગ્ય હોય એ જો ખબર ન હોય તો માણસ શું કહે છે, ભાઈ મને વૈરાગ્ય આવે છે, મારે દીક્ષા લઈ લેવી છે, આ સંસાર ખારો ઘેર છે, બધા પ્રતિકૂળ ચાલતા હોય, એમ થાય કે આ સંસાર તો હવે ખારો ઝેર છે, ને કાં તો એવા બધા પ્રસંગો પ્રતિકૂળતાના એવા હોય કે જે એને અનુકૂળતા હોય એ બધું ખલાસ થવા માંડે. તો સ્વજનનું મૃત્યુ થાય, બીજું છે, ત્રીજું છે, બધા વૈરાગના પ્રસંગ એવા હવે તો આ સંસારમાં રહેવું નથી, સાધુપણો લઈ લેવું છે. એ મોક્ષની ભૂમિકાનો વૈરાગ્ય નથી. મોક્ષની ભૂમિકાનો વૈરાગ્ય નથી. દશામાં હોય તો કેસલો જ કરે, અને કેસલો જ ન કરે ત્યાં સુધી એને હૃદય માથાના વાળ દાઢીના વાળ ભૂમિકા. પણ મોક્ષની ભૂમિકામાં એવું રાખે તો ઉચિત નથી. મને વૈરાગ્ય એવો છે, મારે કાંઈ સારું દેખાય એવું કાંઈ નથી કરવું, એમ નથી કરવું. ભૂમિકા અનુસાર વૈરાગ્ય હોય છે. એ પણ ના સમજવામાં આવે તો બીજી ભૂમિકાના આચરણો કરવા માંડી જાય. ઉપરની ભૂમિકાના હોય જે મુમુક્ષુ, પદાર્થ નિર્ણય પણ ન હોય અને આચરણ કરે ઉપરની ભૂમિકા, તો એથી કરીને એને કાંઈ લાભ થઈ જાય છે એવું કાંઈ ઉલટાનું તે તે પ્રકારનું અહમ પણ ઉત્પન્ન થાય. એ વૈરાગ્ય છે અને ઉપશમ એટલે શાંતપણું છે. ઉપશમ એટલે શાંતપણું છે, ઉપશમ એટલે પાછું વળવું. તીવ્ર કષાય રસથી પાછું વળવું, એવું જે ઉપશમ છે એ બે સાધન કયા છે. એવા જે સાધનો જીવને સંસાર ભય દ્રઢ કરાવે છે એ સાધનો દ્વારા શું છે, જીવને સંસારના ભવરોગ, જન્મ મરણ અને સંસારના દુઃખોનો જે ભય છે એ દ્રઢ કરાવે છે. તે સાધનો સંબંધી જે ઉપદેશ કયો છે અને એનો વિસ્તાર ઘણો છે. એ સાધનો સંબંધી જે જે ઉપદેશ કયો છે તેને ઉપદેશ બોધ કહેવામાં આવે છે. હવે પોતે એ વાત સંક્ષેપમાં કરી ગયા છે. થોડા વખત પહેલા એ પત્ર આપણે આવી ગયો છે. ચાર પાંચસો નંબરનો પત્ર છે. એમાં ત્રણ પાણી 399 નીચેનો પેરેગ્રાફ. પરિગ્રહ, આરંભ અને સંગ, સંગ એટલે સંસારના જે અસત્સંગો છે તે પરિગ્રહ, આરંભ અને સંગ એ શો અનર્થના હેતુ છે એ આજે જે શિક્ષા તેને ઉપદેશ જ્ઞાન કહેવામાં આવ્યું છે. શું ઉપરથી લઈએ તો બીજી રીતે જન્મ મરણાથી પુરેશવાળા આ સંસારને ત્યાગવો ઘટે છે. અનિત્ય પદાર્થમાં વિવેકીને રુચિ કરવા યોગ્ય હોય નહીં. માતા પિતા સ્વજન આદિ સર્વનો સ્વાર્થરૂપ સંબંધ છે, છતાં પણ આ જીવ તે જાળનો આશ્રય કરે છે. જાળ કો જંજાળ કયો, કેવળ સ્વાર્થરૂપ સંબંધ છે. પણ સેવા કરતા હોય તો સ્વાર્થરૂપ સંબંધ ખરો કે નહીં? જરાક એની રુચિ ને અને એના રસને પ્રતિકૂળ વાત કરે તો એનો બધો એની પરીક્ષાથી જાય છે. માતા પિતા સ્વજન આદિ સર્વનો સ્વાર્થરૂપ સંબંધ છતાં આ જીવ તે જાળનો આશ્રય કર્યા કરે છે એ જ તેનો અવિવેક છે. પ્રત્યક્ષ રીતે ત્રિવિધતા પ્રૂપ આ સંસાર જણાતા છતાં ચોખ્ખે ચોખ્ખું દુઃખનું એકાંતે દુઃખનું સ્થાન છે, એકાંતે દુઃખનું કારણ છે અને એકાંતે દુઃખમય છે એવો આ સંસાર જણાતો હોવા છતાં મૂર્ખ એવો જીવ, કેવો મૂર્ખ એવો જીવ તેમાં જ વિશ્રાંતિ ઈચ્છે છે, ત્યાંથી સુખ લેવાની ચાહે છે કે મને આમાં સુખ મળી જશે એવી આશા કરે છે. પરિગ્રહ આરંભ અને સમય શો અનર્થના હેતુ છે, અવતરણ ચિત્તમાં જેટલી વાત લીધી છે ને એ બધી ઉપદેશ બોધમાં જાય છે. એ આદિ જે શિક્ષા છે તે ઉપદેશ જ્ઞાન કહેવામાં આવે છે, એને ઉપદેશ બોધ અથવા ઉપદેશ જ્ઞાન કહેવામાં આવે છે. એ ઉપદેશ બોધની વાત કરી અહીંયા ગઈરાજ અને ઉત્સમ એનો સંક્ષેપ કરી નાખ્યો છે, કેમ કે એમને અહીંયા એ વિષય ખોલવો નથી, બેની તુલનાની વાત કરવી છે, બે બોધની તુલના કરવી છે. પ્રયત્ન આદરે છે, પ્રયત્ન કરે છે પણ કેવો ક્રમભંગ પ્રયત્ન કરે છે, એટલે એ પ્રયત્ન સફળ થતો એવા જે સાધનો જીવને સંસારભર દ્રઢ કરાવે છે તે સાધનો સંબંધી જે ઉપદેશ કયો છે તેને ઉપદેશ બોધ અથવા ઉપદેશ જ્ઞાન કહેવામાં આવે છે. આ ઠેકાણે એવો ભેદ ઉત્પન્ન થાય અથવા એવી આશંકા થાય, આ સ્થળે એવો પ્રશ્ન થાય કે ઉપદેશ બોધ કરતા સિદ્ધાંત બોધનું મુખ્ય પણ ગણાય છે. સિદ્ધાંત બોધ ઉચ્ચ કોટિનો ઉપદેશ છે, બે બંનેની કોટી જો વિચારવામાં આવે, કક્ષા વિચારવામાં આવે તો ઉપદેશ બોધ કરતા સિદ્ધાંત બોધ ઉચ્ચ કોટિનો છે. વળી ઉપદેશ બોધ સર્વ અન્ય મતોમાં છે, જગતના સર્વ ધર્મ સંપ્રદાયોમાં ઉપદેશ બોધ છે. એટલું દિગંબરમાં છે, શ્વેતાંબરમાં છે, સ્થાનકવાસીમાં છે, મુસલમાનમાં છે, હિન્દુમાં છે, ક્રિશ્ચનમાં છે, બૌદ્ધમાં છે, બધે ઉપદેશ બોધ છે. સિદ્ધાંત બોધ જૈન દર્શન સિવાય બીજે ક્યાંય નથી, એટલે એનો ક્લાસ જરૂર જુદો છે અને ઉચ્ચ કોટિનો ઉપદેશ છે. એટલે આ ઠેકાણે પ્રશ્ન ઉત્પન્ન થાય કે ઉપદેશ બોધ કરતા સિદ્ધાંત બોધનું મુખ્ય પણ જણાય છે અથવા એ વધારે મુખ્ય વાત છે, મોટી વાત છે ઉપદેશ કરતા, કેમ કે ઉપદેશ બોધ પણ તેને જ અર્થે છે. ઉપદેશ બોધ શેના માટે છે કે સિદ્ધાંત બોધ પામવા માટે છે, કેમ કે ઉપદેશ બોધ પણ તેને જ અર્થે છે. તો પછી સિદ્ધાંત બોધનું જ પ્રથમથી અવગાહન કર્યું હોય તો જીવને પ્રથમથી ઉન્નતિનો હેતુ થાય, પહેલેથી જ ઊંચે ચડી જાય, પહેલેથી જ એને સિદ્ધાંત બોધ આપીએ તો શું વાંધો. આગળ તો પોતે કહી ગયા કે અનાદિ વિપર્યાસ ભાવને પામેલી બુદ્ધિ છે એ પામી જ નહીં શકે સિદ્ધાંતને, ઉલટો ગ્રહણ કરશે, વિપરીતપણે ગ્રહણ કરશે અને પોતાના આત્માને નુકસાન કરશે. પણ વાતને જરા ખોદીને વધારે સ્પષ્ટ કરે છે, એટલે પોતે પ્રશ્ન ઉઠાવ્યો છે. આ પ્રકારે જો વિચાર ઉદ્ભવે અથવા પ્રશ્ન ઉદ્ભવે તો તે વિપરીત છે, એ પ્રશ્ન જ વિપરીત છે, કેમ કે સિદ્ધાંત બોધનો જન્મ ઉપદેશ બોધથી થાય છે. ઉપદેશ બોધ પ્રાપ્ત થયા વિના જ્ઞાનમાં સિદ્ધાંત બોધ જન્મી શકતો, માની લઈએ કે મને સિદ્ધાંતની ખબર છે માટે એને સિદ્ધાંત બોધ પરિણમ્યો છે એ વાતમાં કાંઈ માલ નથી, જાણી લઈએ કે એને સિદ્ધાંત બોધ ગ્રહણ કરી લીધો છે એમ બિલકુલ નથી. અંશ માત્ર નહીં, જન્મ જ થતો નથી એમ કે છે. તો સિદ્ધાંત બોધનો જન્મ જ ઉપદેશ બોધથી થાય છે, એટલે એને સિદ્ધાંત બોધ જન્મ જ નથી, કંઈક બીજું છે, સિદ્ધાંત બોધ નથી પણ સિદ્ધાંત બોધનો વિપર્યાસ જરૂર છે, આભાસ છે એને, વસ્તુ નથી પણ આભાસ છે વસ્તુનો. જેમ સુખ આપણે જેને સુખ કહીએ છીએ એને જ્ઞાનીનું સુખાભાસ કહે છે, સુખનો આભાસ, થોડું તો સુખ ખરું નથી અંશે પણ નહીં, એ નહીં અંશે નથી ત્યાં, કેવળ દુઃખ છે જેમાં સુખનો આભાસ થયો છે એ કેવળ દુઃખ છે, એને સુખાભાસ કહેવામાં આવે છે. મિથ્યા ભાસ તો આ ભાસ નો અર્થ છે મિથ્યા ભાસ, ભાસ એટલે જાણવું. મિથ્યા શબ્દ ન લગાડેલો હોય તો એને આ ભાસ કહેવામાં આવે છે. આ છે મિથ્યાના સ્થાનમાં છે. મિથ્યા ભાસ કહો કે આ ભાસ કહો, શબ્દાંતર છે, એક જ ભાવ છે બંનેનો. પણ ચોખ્ખા જોગ કરતા આભાસે સુખ તો સારો ખરો કે નહીં? એટલું દુઃખ જ લાગે એના કરતા ભલે સુખાભાસ હોય, પણ સારું તો ખરું કે નહીં? કે દુઃખમાં નહીં છેતરાય, આભાસમાં છેતરાય છે, માટે વધારે નુકસાનકારક છે. આત્માને એ વધારે નુકસાનકારક છે. એમ સિદ્ધાંત કાંઈ ન જાણતો હોય એના કરતા આભાસિક પણે પણ થોડુંક તો જાણે છે ને, એને વધારે નુકસાન. એના કરતા અજાણ્યો હોત તો જિજ્ઞાસામાં આવત. હવે સાચું ખોટું જીવનું વિપરીત જાણી લીધું છે, હવે એની જિજ્ઞાસા પણ રહી નથી. એને એમ લાગે છે કે મને બધું આવડે છે, મને બધી ખબર છે, હું બધું જાણું છું, મારે હવે કાંઈ જરૂર નથી. આ પ્રકારે વિચાર ઉદભવે તો તે વિપરીત છે. કેમ કે સિદ્ધાંત બોધનો જન્મ ઉપદેશ બોધથી થાય છે. ઉપદેશ બોધ વિના સિદ્ધાંતનો જન્મ થતો જેને વૈરાગ ઉત્સમ સંબંધી ઉપદેશ બોધ થયો નથી, જેને વૈરાગ ઉત્સમ સંબંધી ઉપદેશ બોધ આત્માને થયો જ નથી, જે આત્માને તેની બુદ્ધિનું વિપર્યાસ પણ વર્તા કરે. સિદ્ધાંતમાં તો એ વાત આવશે કે સુખ આત્મામાં છે ને સુખ જળમાં નથી. જાણી લીધું કે બરાબર છે, સુખ તો આત્મામાં છે, જળમાં સુખ નથી. પણ ઉદયની અંદર ખાવું પીવું આજે જે જળ પદાર્થોમાં સુખાભાસના પ્રસંગમાં ઉદયમાં પાછું એ વાત ક્યાં અધર રહી જાય એ જાણ પણ એને સ્મરણમાં પણ રહેતું નથી. અને તીવ્ર રસે કરીને એ ઉદયમાં પરિણમે છે. એથી એમ થાય છે કે એને સિદ્ધાંતનો જન્મ થયો ખાય પીએ છે. જ્ઞાની પુરુષો પણ ખાય પીએ છે, જ્ઞાની જેવો પણ ખાય પીએ છે, ખાવા ખાવામાં છે. મીંડી ઉંદરને પણ પકડે છે મોઢામાં, અને એના બચ્ચાને પણ પકડે છે પકડ પકડ માં. ઉંદરડાને પકડ્યો હોય તો લોહી લુહાણ થઈ જાય તો મુખે, અને એના જન્મેલા બચ્ચાને પકડ્યો હોય તો એને દાંત ક્યાંય બેસી ન જાય, એને દાંત ન બેસી જાય એની ચામડી ઉપર એનું ધ્યાન રાખે. સમની પંચેન્દ્રિય જીવ છે, ખાય છે, બે કોઈ મોઢામાં દેખાય છે, પકડ પકડ ને ફેર હે, એવી વાત છે. એટલે એવી રીતે તો કઈ ખબર પડે નહીં. એટલે વિપર્યાસનું વર્ચા કરે છે. જેને વૈરાગ ઉપસમ સંબંધી ઉપદેશ બોધ થયો નથી તેની બુદ્ધિનું વિપર્યાસ પણ વર્ચા કરે છે. એટલે એ તો એને પરિણમનમાં સુખ સાચું સુખ માનીને જ પરિણમે છે. અને જ્યાં સુધી બુદ્ધિનું વિપર્યાસ પણ હોય ત્યાં સુધી સિદ્ધાંતનું વિચારવું પણ વિપર્યાસપણે જ થવું, વિપર્યાસપણે થવું જ સંભવ છે. કેમ કે વિપરીતતા કામ કર્યા વગર રહેશે નહીં, વિપરીતતા અવશ્ય કામ કરશે. એટલે બુદ્ધિ વિપરીત છે, સિદ્ધાંતને પણ વિપરીત રીતે વિચારશે. દ્રષ્ટાંત આપે છે કેવી રીતે. કેમ કે ચક્ષુને વિશે જેટલી ઝાંખપ છે તેટલા તે દેખે છે, અને જો અત્યંત બળવાન પડેલ હોય તો તેને સમૂળો પદાર્થ દેખાતો નથી. જ્ઞાનને ચક્ષુની ઉપમા આપી છે. એને આનું પડળ હોય પદાર્થ ઝાંખો દેખે, બહુ જાડું પડળ હોય તો એને કાંઈ દેખાય નહીં. તેમ જેને ચક્ષુની યથાર્થ સંપૂર્ણ છે તે પદાર્થને પણ યથાયોગ્ય દેખે, ચોખ્ખો દેખે છે. તેમજ જે જીવ છે ગાઢ વિપર્યાસ બુદ્ધિ છે તેને તો કાંઈ રીતે કોઈ રીતે સિદ્ધાંત બોધ વિચારમાં આવી શકે નહીં. એ પડળનું દ્રષ્ટાંત લીધું છે, પણ એમ પણ વિચારી શકાય કે જેને ચક્ષુનો રોગ થયો હોય, જ્ઞાનમાં વિપર્યાસ છે, એક રોગ છે, ચક્ષુના રોગમાં થાય છે ને, કમળ થાય છે તો સફેદ પણ પીળું દેખાય છે, એવી રીતે એને પદાર્થ અન્યથા સ્વરૂપે પ્રતિભાસે છે. એને જે ભાસ થાય છે એ ખોટો થાય છે, જેવો પદાર્થ છે એવો ભાસતો નથી, બીજી જ રીતે એને દેખાવા લાગે છે. એ જ્ઞાનનો રોગ ભ્રાંતિનો. તેમ જે જીવને વિશે ગાઢ વિપર્યાસ બુદ્ધિ છે તેને તો કોઈ રીતે સિદ્ધાંત બોધ વિચારમાં આવી શકે. જેની વિપર્યાસ બુદ્ધિ મંદ થઈ છે અને જેટલા પ્રમાણમાં મંદ થઈ છે તેને તે પ્રમાણમાં સિદ્ધાંતનું અવગાહન થાય થવાની શક્યતા, એનો વિપર્યાસ ઘટ્યો હોય એટલા પ્રમાણમાં, એમ કહેવું છે. અને જેને તે વિપર્યાસ બુદ્ધિ વિશેષપણે ક્ષીણ કરી છે એવા જીવને વિશેષપણે સિદ્ધાંતનું અવગાહન થાય, કેમકે સિદ્ધાંતનો વિષય સૂક્ષ્મ છે એટલે એ સૂક્ષ્મ વિષયમાં પ્રવેશ કરવા માટે એને પડળ ખસવા જોઈએ, વિપરીતતાના અથવા એને જ્ઞાનનો રોગ મટવો જોઈએ, જેટલા પ્રમાણમાં મટે એટલું એને દેખાય. આ તો સમજી શકાય એવી વાત છે. આ રીતે ચોખ્ખી આંખથી હોય તો જ્ઞાન નિર્મળ થયું હોય તો જ પોતાના સ્વરૂપનો પ્રતિભાસ આવે. આત્મ સ્વરૂપ છે એ ત્રિકાળ શુદ્ધ છે, કેટલું નિર્મળ છે સ્પષ્ટ જેવું સ્ફટિક એકદમ નિર્મળ હોય એવું આત્મ સ્વરૂપ છે એ ત્રિકાળ શુદ્ધ એકદમ નિર્મળથી પણ નિર્મળ, સંપૂર્ણ નિર્મળ છે. એ મેલા જ્ઞાનથી કેવી રીતે દેખાશે? એ નિર્મળ જ્ઞાન વિના એ પદાર્થનો પ્રતિભાસ આવતો. આ બહુ ચોખ્ખી વાત છે. બુદ્ધિ વધારે હોય માટે જ્ઞાનમાં આત્મા જણાય, એ વાતમાં કાંઈ માલ નથી. થોડું પણ નિર્મળ જ્ઞાન હોય તો અવશ્ય પદાર્થનો પ્રતિભાસ આવે, ઘણું પણ મલિન જ્ઞાન હોય તો આત્માનો તેમાં પ્રતિભાસ આવતો નથી. આ રીતે સિદ્ધાંતનું અવગાહન છે, કેમકે સિદ્ધાંત તો આત્માને દર્શાવે છે. શાસ્ત્ર સિદ્ધાંતમાં આવે પણ એ અધ્યાત્મના સિદ્ધાંતમાં આવે છે, પદાર્થના સિદ્ધાંતમાં નથી. પદાર્થના સિદ્ધાંતો પંચાસ્તિકાયમાં વિશેષ છે, પછી પ્રવચન સારની અંદર પણ વિશેષ છે, પણ ત્યાં અધ્યાત્મ સારું એવું છે. પંચાસ્તિકાય કરતા પણ આધ્યાત્મિક પ્રકરણ વિશેષ છે, ત્યાં પંચાધ્યાયમાં છે અને એમાં પણ પાછળથી અધ્યાત્મનો વિષય શરૂ કર્યો છે. પ્રવચન સારમાં પણ છે, સમયસાર અધ્યાત્મ શાસ્ત્ર છે અને એમાં પણ સિદ્ધાંતો અધ્યાત્મના અને દ્રવ્યાનંદના કેટલાક છે, પણ મુખ્યપણે એ અધ્યાત્મ શાસ્ત્ર છે. અને નિયમસાર તો એકદમ અધ્યાત્મ શાસ્ત્ર છે. નિયમસાર શાસ્ત્ર આચાર્ય ભગવાને મુનિ દશાના પોતે આત્મભાવના ભાવે છે, સ્વરૂપની ભાવના, જેને આત્મભાવના ભાવતા જીવ લહે કેવો જ્ઞાન રે, એ કયા પ્રકારની આત્મભાવના? કે મુનિ સિવાય તો કોઈ કેવળ જ્ઞાન લે નહીં, મુમુક્ષ હોય આત્મભાવના ભાવે ને કેવળ જ્ઞાનમાં સીધું આવે એવું તો કોઈ બને નહીં. મુનિ આત્મભાવના શબ્દ છે એ પણ મુમુક્ષુતાથી શરૂ થઈને મુનિ દશા સુધી છે, વૈરાગની જેમ જ છે. મુમુક્ષુને આત્મભાવના કેવા પ્રકારની કઈ હદની હોય, જેમ વૈરાગ કઈ હદનો હોય, સમ્યક દ્રષ્ટિને કેવી હોય, મુનિ દશામાં કેવી હોય, એ બધું મૂળસ્થાન અનુસાર વિચારવું જોઈએ. નિયમસાર છે એ આચાર્ય ભગવાને મુનિ દશામાં ભાવેલી આત્મભાવનાનો એક પ્રકાર છે, ઉત્કૃષ્ટ આત્મભાવના. સિદ્ધાંત બોધ ઉપર ઘણું છે, ઉપદેશ બોધ ઉપર ઘણું છે. સિદ્ધાંત બોધ મુખ્ય હોવા છતાં એમનું વજન ઉપદેશ બોધ ઉપર ઘણું છે મુમુક્ષુને માટે. એમને એ શૈલી લીધી છે, ગુરુદેવ શ્રી પ્રારંભમાં આ શૈલીથી પ્રવચનો આપ્યા છે. પાછળથી સિદ્ધાંતની વાતો ઘણી વાર આવી, પણ મુખ્ય ઉપદેશ સિદ્ધાંત બોધનો ગુરુદેવનો દેખાય છે, એટલે લોકોને થોડો ભ્રમ થાય છે કે શ્રીદેવ કંઈક જુદા પડે છે. વાસ્તવિકપણે જુદા પડતા એમ
છે.
બંને નિશ્ચયની પણ વાત કરી છે અને વ્યવહાર નિશ્ચયમાં જે ક્રમ પડે છે એ વાત પણ બંને એક સરખી જ કરી છે, એમાં ક્યાંય મતાંતર નથી. ત્યારે ગુરુદેવે એમ નહીં કહ્યું હોય કે આ ઉપદેશ બોધ ને સિદ્ધાંત બોધમાં શ્રીમદજીએ જે લીખ્યું છે એમાં ફેર પડ્યો છે, એમ નહીં કહ્યા. શું તેની પ્રશંસા કરી છે કે આવો પુરુષ છેલ્લા સેંકડો વર્ષમાં જોવામાં ન આવે એવો પુરુષ થયો છે, એકાવતારી છે અને નાની ઉંમરમાં પણ ઘણું કામ કર્યું છે. જીવનમાં પણ વૈરાગ આચર્યો છે, ઘણો વૈરાગ આચર્યો છે, એમનો આચરણ વૈરાગ જેવું હતું. ખાવામાં જો છેલ્લા 40-50 વર્ષનો ઇતિહાસ નું વિતેલા ને તો આપણને ખબર નથી. લીધેલું શાક, મગની દાળ, કોઈ ચીજ બીજી નહીં, 360 દિવસ એક સરખો આહાર. માણસને નીકળ ફેરવવાનું મન થાય, રોજ એકનો એક ખાઈએ છીએ, કંઈક એક બી તો બીજું કરીએ અઠવાડિયામાં કે મહિનામાં, વર્ષોથી એક ગાળો નહીં. એ પણ ખાવામાં ધ્યાન ન હોય, એ વખતે કોઈ વાર અવલોકન કરવા ગયા હોય એ ખબર હશે. અંદરમાં તત્વોનું ગોલન મંથન જ હાલ કરો, ખ્યાલ ન હોય. ચંદુભાઈ ખ્યાલ રાખે કે ચોથી રોટલી થઈ ગઈ કે ત્રણ રોટલી થઈ છે, ખ્યાલ ન હોય. હા, ચાલતું જ હોય એમને, એ જ ચાલતું, એક જ વિષય વિરાગ ઘણો. જો ઉપદેશ લેવો હોય તો એમના જીવન ઉપરથી લઈ શકાય એવું છે. પાણી વગરનો 24-7 65 વર્ષથી તો પાણી વગરનો રાત્રે કોઈ પાણી પીધું નથી. જમવાનો તો પ્રશ્ન, ખાવાનો તો પ્રશ્ન નથી, પાણી નથી પીધું. બહુ નાની ઉંમર પહેલેથી જ વૈરાગ્ય હતા, પહેલેથી જ વૈરાગ્ય. 14-15 વર્ષની ઉંમરથી જ વૈરાગ્ય હતા. એ વૈરાગ્ય તો એમના જીવનમાં નીકળતો હતો, જોવા માંગે તો એટલે તો એવું છે. ગુરુદેવ ના સાનિધ્ય માં એવું હોય તો પણ લાયક જ જોઈએ. ટકી ન
શકે. સિદ્ધાંત બોધના બે ભાગ, સિદ્ધાંત
બોધના બે ભાગ, એટલે આગમ સિદ્ધાંત, આગમ છે ચરણાનુયોગના, આગમમાં ચરણાનુયોગના સિદ્ધાંત છે, કર્ણાનુયોગના આગમમાં કર્મના સિદ્ધાંતો છે, એના ફળનું વર્ણન છે, બંને છે. એટલે ત્રણ લોકનું વર્ણન છે, બ્રહ્માંડનું, 14 બ્રહ્માંડનું એ કર્ણાનુયોગમાં જાય છે. કેમ કે ભોગ્ય સ્થાનોમાં આવે છે, કર્મફળના ભોગવવાના સ્થાનોમાં. દ્રવ્યાનુયોગના સિદ્ધાંતોમાં પદાર્થ વિજ્ઞાન છે અને અધ્યાત્મમાં એ બધાનો શા માટે એ બધી વાત છે એનો એ જ જગ્યાએ જે વલણ આવવું જોઈએ, આત્માનો આશ્રય કરવામાં, આત્માનો આધાર લેવામાં, આત્માનું અવલંબન લેવામાં, એવો જે પ્રકાર સિદ્ધાંતનો છે અને એ કેવા પ્રકારે થાય, કેવા પરિણામથી થાય, કેવા પરિણામના ક્રમથી થાય, એમાં કયા ગુણ કેવી રીતે કામ કરે, કયા ગુણ આગળ પાછળ કામ કરે, કયા ગુણ એક સાથે કામ કરે, એમાં દ્રવ્યાનું ઉભું થાય છે, સાથે જોડાઈ જાય છે, એ બીજો વિષય અધ્યાત્મમાં જાય છે. શુદ્ધાત્મા અને શુદ્ધાત્માને આશ્રય થતા પરિણામ, શુદ્ધાત્માનો આશ્રય કરવાની વિધિ અને વિધિનો જે વિસ્તાર, એ બધું અધ્યાત્મમાં જાય છે, બાકીનું બધું આગમમાં જાય છે. છેલ્લો પરિગ્રહ, ગ્રહ કુટુંબ પરિગ્રહ આદિ ભાવને વિશે જે પાછળ લીધું ને આપણે 500માં પત્રમાં પરિગ્રહની વાત લીધી હતી, એમાં ગ્રહ કુટુંબ પરિગ્રહ આદિ ભાવને વિશે જે અહંતા છે અને મમતા છે અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ પ્રસંગમાં જે રાગ દ્વેષ અને કષાય થાય છે, તે જ વિપર્યાસ બુદ્ધિ છે. શું કહેવું છે કે આત્મા ઘરમાં નથી, કુટુંબમાં નથી, પરિગ્રહમાં નથી, છતાં અહંપણું અને પોતાપણું થાય છે. મમતા એટલે પોતાપણું થાય છે અને એ પોતાપણું થતાં એની પ્રાપ્તિમાં હર્ષ થાય છે, રાગ થાય છે, ન મળે ત્યારે એને દ્વેષ થાય છે, એ વિપર્યાસ બુદ્ધિ છે. એવી વિપર્યાસ બુદ્ધિ ઊભી હોય તો એને પદાર્થ દર્શન થતું નથી. અહીંયા એમ કહેવું છે કે ગ્રહ કુટુંબ પરિગ્રહ આદિ ભાવને વિશે, એટલે એ પદાર્થો પદાર્થો છે, પણ એ પ્રત્યેના જે પરિણામ એમ લેવું છે, એ બાજુના જે પરિણામ છે એમાં જે અહમ પણ મમ પણ ભાવમાં પણ અને પદાર્થને અનુલક્ષીને પણ અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ પ્રસંગમાં જે રાગદ્વેષ કસાય છે, તે વિપર્યાસ બુદ્ધિ છે. અને અહંતા મમતા તથા કસાય જ્યાં વૈરાગ્ય ઉપશમ ઉદ્ભવે છે ત્યાં મંદ પડે છે, રસે કરીને મંદ પડે છે. કસાયની જે મંદતા લીધી છે મુમુક્ષુની મંદતામાં, એ મંદ કસાય રસની મંદતા સમજવી. આમ જે ઉપર છલ્લો રસ તીવ્ર રહીને ઉપર છલ્લો મંદ થાય એ કાર્યકારી નહીં થાય, અથવા કસાય રસને લઈને જ્ઞાનમાં વિપર્યાસ છે, જ્ઞાન મેલું છે, એમાં કસાય રસ છે એ મલિનતાનું તત્વ છે. કસાય પોતે મલિન છે પણ એમાં કસાય રસ છે એ તીવ્ર મલિનતા છે, મલિનતાની શક્તિ ત્યાં છે. કસાય રસ ગુરુદેવે જે આપણે કોતરાણા છે વચનામૃત 19 નંબરનું જે વચનામૃત છે એમાં એ વાત લીધી છે કે પદાર્થ કે કસરસ મંદ પડે છે ત્યારે થાય છે. વચનામૃત અથવા જ્ઞાન ને મલિન કોણ કરે છે, ભ્રાંતિયુક્ત કોણ કરે છે? કેમ કે કસાય નો સદભાવ ગુણસ્થાન અનુસાર તો સુંદરમ કસાય 12મા ગુણસ્થાન સુધી છે, નીચેના ગુણસ્થાન તે ગુણસ્થાન અનુસાર હોય છે. તો મુમુક્ષુને તો ચારે ચોકડી ઊભી છે, એટલે એ રીતે થાય કે કસાય તો જો ગુણસ્થાન અનુસાર વિચારીએ તો 12મા ગુણસ્થાન સુધી છે ને, આપણે તો મુમુક્ષુની સ્થિતિનો વિચાર કરવો છે. તો ત્યાં કસાય રસનો વિચાર કરવાનો છે, પદાર્થ દર્શનનું પ્રકરણ છે. આવો નિર્ણય કરવાની જ્યાં રૂચિ થઈ ત્યાં અંતરમાં કસાયનો રસ મંદ પડી જ જાય. કસાયનો રસ મંદ પડી જાય ત્યારે સ્વરૂપ નિર્ણય થાય એમ કેવું છે. એક જ સિદ્ધાંત છે, કસાયનો રસ મંદ પીડ્યા વિના આ નિર્ણયમાં પહોંચી શકાય નહીં. કસાય તો ઘણા ને મંદ પડે છે. આ ધર્મ બુદ્ધિ એ પછાણ લઈને ઉપવાસ કરે છે તો કસાય મંદ નથી ત્યાં. આપણા પર્યુષણ છે, પર્યુષણના બધા દિવસમાં ઉપવાસ આપણે આહારનો ત્યાગ કરી નાખો. મંદ કસાય ધર્મ બુદ્ધિ એ કરે કે ન કરે? એ મંદ કસાય નહીં કામ કરે, પણ કસાય રસ મંદ પડ્યો હશે તો કામ કરશે. અહીંયા એમ કહેવું છે બે વાતમાં, કસાય રસમંદ પડ્યો. એ વાત ગુરુદેવે પદાર્થ નિર્ણયના પ્રકરણમાં ઉલ્લેખ કર્યો છે. અને આ બોલ છે 144 ગાથામાં જે પદાર્થ નિર્ણયની અમૃતચંદ્રાચાર્ય દેવે વાત કરી છે એના ઉપરના એ વિષય ઉપરનું પ્રવચન ચાલે છે. એમાંથી આ ટુકડો લીધેલો છે. એટલે એ વાત છે કે મહંતા મમતા તથા કસાય જ્યાં કસાય જ્યાં વૈરાગ ઉપસમ ઉદભવે છે ત્યાં મંદ પડે છે અને અનુક્રમે નાશ પામવા યોગ્ય થાય છે. ત્યાં કસાય રસનો વિષય સમજવો. જે સામાન્ય રીતે ધર્મના ક્ષેત્રમાં કસાયની મંદતા થાય છે, દેવોવારે રવિવારે જાય ત્યારે એનો કસાય મંદ થાય, ને શુક્રવારે નમાજ પડવા જાય તો કસાય મંદ થાય, ને અહીંયા નમો રે ને તાણમ બોલે ત્યાં કસાય મંદ થાય. પણ એથી કાંઈ સ્વરૂપનો નિર્ણય થઈ જાય નહીં. કસાય રસ તૂટે તો જ સ્વરૂપનો નિર્ણય થાય અને જ્ઞાનની નિર્મળતા આવે. જ્ઞાનની નિર્મળતા વગર નિર્ણય થાય નહીં. નિર્મળ પદાર્થનો નિર્ણય તો નિર્મળતામાં જ થાય. એ વિશે સમજવા જોઈએ.
ભગવાન